એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવાના છીએ જેણે એમ કહી શકાય કે વિચારવાની રીતને હચમચાવી નાખી. ફ્રેન્ચ વિચારક મિશેલ ફુકોનું પુસ્તક મેડનેસ એન્ડ સિવિલાઇઝેશન, ગુજરાતીમાં કહીએ તો ઘેલછા અને સંસ્કૃતિ અથવા કદાચ જુનૂન અને સભ્યતા.
હા, અને આ પુસ્તક આજે પણ એટલું જ શું કહેવાય પ્રસ્તુત છે, કારણ કે તે આપણને માનસિક સ્વાસ્થ્ય વિશે આપણે જે બધું માનીએ છીએ ને તેમાં પર ઊંડા સવાલો ઉઠાવવા પ્રેરે છે.
બિલકુલ, મતલબ આપણે એવું માનીને ચાલીએ છીએ કે માનસિક બીમારીની આપણી સમજ અને એની સારવાર એ બધું સતત સારું થઈ રહ્યું છે, વધુ માનવીય બની રહ્યું છે, પણ શું ખરેખર એવું છે?
કે પછી આપણી આ સમજ ઇતિહાસ, સત્તા અને પેલી સમાજની બદલાતી જરૂરિયાતો એનાથી વધારે ઘડાય છે, જેટલું આપણે સ્વીકારવા તૈયાર છીએ તેના કરતાં કદાચ વધારે? ફૂકો આપણને આ અરીસો દેખાડે છે એમ કહી શકાય.
અને એટલે જ મને લાગે છે કે આ ચર્ચા જરૂરી છે. તે આપણને વિચારવા મજબૂર કરે છે કે સમાજ અમુક લોકોને પાગલની ભૂમિકા કેવી રીતે સોંપે છે, બરાબર ને? અને એમની સારવાર પાછળના જે દેખીતા માનવીય હેતુઓ છે એ સિવાય બીજા કયા ગર્ભિત ધ્યેયો હોઈ શકે છે?
ચોક્કસ. તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ વાતચીત.
સૌથી પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. મિશેલ ફુકો કોણ હતા આ વ્યક્તિ?
મિશેલ ફુકો એટલે 20મી સદીના ફ્રાન્સના એક ખૂબ જ પ્રભાવશાળી અને હા, ક્યારેક વિવાદાસ્પદ પણ ખરા એવા ચિંતક હતા. ઇતિહાસકાર, ફિલોસોફર, સામાજિક સિદ્ધાંતકાર, બધું જ.
અચ્છા, અને એમની ખાસ વાત શું હતી? મતલબ એમનો દ્રષ્ટિકોણ કેમ અલગ ગણાય છે?
એમની વિશિષ્ટતા એ હતી કે તેઓ ખાલી ઘટનાઓ નહોતા જોતા, પણ એ ઘટનાઓ પાછળની જે વિચાર પ્રણાલીઓ હતી ને, જે કોઈ ચોક્કસ સમયમાં શક્ય બની, એનો અભ્યાસ કરતા હતા. એટલે જ એમને જ્ઞાનના પુરાતત્વવિદ, આર્કિયોલોજિસ્ટ ઓફ નોલેજ પણ કહેવાયા છે.
એટલે કે ખોદીને જાણવું કે આપણે જે વિચારીએ છીએ તેવું વિચારતા થયા કેવી રીતે?
એકદમ. એમનો રસ એ જાણવામાં નહોતો કે પાગલપણ શું છે, પણ એ જાણવામાં કે સમાજે પાગલપણને આ રીતે આવી રીતે વ્યાખ્યાયિત કરવાનું ક્યારથી શરૂ કર્યું અને શા માટે.
હા, રસપ્રદ.
હા, એમણે ફિલોસોફી અને મનોવિજ્ઞાનનો અભ્યાસ તો કર્યો હતો, પણ એમનો જે અભિગમ હતો ને તે ઇતિહાસ અને ખાસ તો સત્તાના વિશ્લેષણ પર કેન્દ્રિત હતો. એ માનતા હતા કે જ્ઞાન, જેમ કે મનોચિકિત્સાનું જ્ઞાન, અને સત્તા, જેમ કે રાજ્યની સંસ્થાઓ, એ અલગ નથી,
એકબીજા સાથે જોડાયેલા છે.
હા, એકબીજાને બનાવે છે અને ટકાવી રાખે છે. એટલે આ પુસ્તક લખવા પાછળનો એમનો મુખ્ય હેતુ પેલી શક્તિ પ્રણાલીઓને ઉજાગર કરવાનો હતો, જેણે તર્ક અને અતાર્કિકતા વચ્ચેની રેખા દોરી અને સમય જતાં એને બદલી પણ નાખી.
તો ફુકોનો જે મૂળભૂત તર્ક છે,
હા,
એના પર આવીએ. આ પુસ્તકનો કેન્દ્રીય વિચાર શું છે, સાર શું છે?
જુઓ, ફુકોનો સૌથી મોટો અને કદાચ સૌથી શું કહેવાય ક્રાંતિકારી દાવો એ છે કે જેને આપણે આજે માનસિક બીમારી કહીએ છીએ તે કોઈ એવી શાશ્વત, ઉદ્દેશ્યપૂર્ણ કે પછી સંપૂર્ણપણે તબીબી વાસ્તવિકતા નથી.
નથી તો શું છે?
તે મોટે ભાગે એક સામાજિક અને સાંસ્કૃતિક રચના છે, એક સોશિયલ કન્સ્ટ્રક્ટ, જે ઇતિહાસના જુદા જુદા સમયે સમાજની જેવી જરૂરિયાતો હોય, જેવા મૂલ્યો હોય, એ પ્રમાણે બદલાતી રહી છે.
એટલે તમે એમ કહેવા માંગો છો કે પાગલ કોને ગણવો અને એની સાથે શું કરવું એ સમય અને સમાજ પ્રમાણે બદલાતું રહ્યું છે? આ તો થોડું ચોંકાવનારું છે. આપણે તો એમ જ માનીએ ને કે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, સત્યની નજીક જઈ રહ્યું છે.
હા, બરાબર. ફુકો બરાબર આ જ પ્રગતિશીલ કથા પર, એ નેરેટિવ પર સવાલ ઉઠાવે છે. તેઓ કહે છે કે આજે આધુનિક માનસિક બીમારીનો ખ્યાલ છે અને એની સારવાર માટેની સંસ્થાઓ, જેમ કે આશ્રયસ્થાનો, એનો ઉદ્ભવ તર્કયુગ એટલે કે એજ ઓફ રીઝનમાં થયો. અને આ ઉદ્ભવ એટલો સીધો સાધો કે એટલું બધું માનવતાવાદી નહોતો જેટલું આપણે કદાચ માનીએ છીએ.
અચ્છા, કેવી રીતે તર્કયુગે આમાં શું ભૂમિકા ભજવી?
ફુકોની દલીલ બહુ રસપ્રદ છે. તેઓ કહે છે કે તર્કે પોતાની સર્વોપરિતા સ્થાપિત કરવી હતી, એટલે એણે શું કર્યું, પોતાના વિરોધીને એટલે કે અતાર્કિકતાને પહેલાં વ્યાખ્યાયિત કરી, પછી એને અલગ પાડી અને છેવટે એને ચૂપ કરી દીધી.
ચૂપ કરી દીધી?
હા, એ પહેલા મધ્યયુગ અને પુનરુજ્જીવનના સમયમાં પાગલપન ભલે વિચિત્ર ગણાતું પણ એ સમાજનો એક દેખીતો ભાગ હતો. લોકો એને જોતા, એના વિશે વાત કરતા, ક્યારેક એની સાથે ડર જોડાયેલો હતો તો ક્યારેક વળી એક પ્રકારનું રહસ્યમય જ્ઞાન પણ એની સાથે જોડાતું.
પણ પછી પરિસ્થિતિ બદલાઈ. પેલો મહાન કેદનો યુગ આવ્યો નહીં 17મી અને 18મી સદીમાં. આ શું હતું બરાબર?
હા, આ સમયગાળામાં યુરોપમાં મોટા પાયે સંસ્થાઓ ખોલવામાં આવી, જેમ કે પેરિસનું પેલું પ્રખ્યાત ઓપિતાલ જનરલ. પણ ફૂકો ધ્યાન દોરે છે કે આનો મુખ્ય હેતુ શરૂઆતમાં તબીબી સારવાર નહોતો. તો શું હતો? આ સંસ્થાઓમાં પાગલોની સાથે સાથે ગરીબો, બેરોજગારો, ભિખારીઓ, નાના ગુનેગારો, એટલે કે સમાજના એવા બધા જ લોકોને ભરી દેવામાં આવ્યા જેમને અનિચ્છનીય અથવા બિન ઉત્પાદક ગણવામાં આવતા હતા.
ઓ, એટલે કે આર્થિક અને સામાજિક નિયંત્રણ મુખ્ય ધ્યેય હતો, તબીબી મદદ નહીં.
મુખ્યત્વે હા. જુઓ, નવો ઉભરતો બુર્ઝવા સમાજ હતો. એમાં કામ કરવું, ઉત્પાદક હોવું, શિસ્તમાં રહેવું, આ બધા મુખ્ય મૂલ્યો બની ગયા. હવે જે લોકો આમાં બંધ નહોતા બેસતા તેઓ સમાજ માટે બોજરૂપ ગણાયા.
અને પાગલપણને પણ એ જ રીતે જોવામાં આવ્યું?
હા, પાગલપણને અતાર્કિકતા અને આળસના એક સ્વરૂપ તરીકે જોવામાં આવ્યું, એટલે એને સમાજથી દૂર કરવું જરૂરી મનાયું. તેને લગભગ પશુતા જેવું ગણવામાં આવ્યું, જેને કાબૂમાં રાખવાની, નિયંત્રિત કરવાની જરૂર હતી.
અને પછી આવ્યા પેલી સુધારકોની વાત, ફિલિપ પિનેલ અને વિલિયમ ટ્યુક. એમના વિશે તો એવું કહેવાય છે કે એમણે પાગલોને સાંકળોમાંથી મુક્ત કર્યા. આ તો સારું પગલું ગણાયું, ખરું ને?
દેખીતી રીતે હા, અને ઇતિહાસમાં એ રીતે જ નોંધાયો છે. પણ ફૂકો અહીં પણ એક અલગ અને કદાચ વધુ ઊંડું અર્થઘટન રજૂ કરે છે.
શું કહે છે તેઓ?
તેઓ કહે છે, વિચારો, શું આ ખરેખર મુક્તિ હતી કે પછી નિયંત્રણનું વધુ ચાલાક, વધુ સૂક્ષ્મ સ્વરૂપ? એમણે દલીલ કરી કે શારીરિક સાંકળો તો હટાવી,
હા સરસ,
પણ એની જગ્યાએ શું આવ્યું? મનોવૈજ્ઞાનિક બંધનો.
મનોવૈજ્ઞાનિક બંધનો એટલે કે?
એટલે કે પેલું નૈતિક દબાણ, અપરાધ ભાવ જગાડવો, સતત નિરીક્ષણ હેઠળ રાખવા, અને સૌથી અગત્યનું ડોક્ટરની નિર્વિવાદ સત્તા. આ બધા દ્વારા નિયંત્રણ વધુ સૂક્ષ્મ બન્યું, પણ કદાચ વધુ વ્યાપક પણ બન્યું.
આ ખરેખર વિચારવા જેવું છે. ચલો, આજે ઐતિહાસિક તબક્કાઓની વાત કરી એને થોડા થોડા વધુ ઊંડાણથી જોઈએ, અને ખાસ તો એ સમજીએ કે દરેક તબક્કે પાગલ વ્યક્તિની ભૂમિકા, એનો રોલ શું હતો, અને સમાજનો એની પાછળનો ધ્યેય, ગોલ શું હતો. શરૂઆત કરીએ મધ્યયુગ અને પુનરુજ્જીવનથી. પેલું મૂર્ખાઓનું જહાજ, સ્ટુલ્ટિફેરા નેવિસનું પ્રતીક જે ફૂકો વાપરે છે.
બરાબર. તો એ સમયમાં, જેમ મેં કહ્યું, પાગલપણ છુપાવવામાં નહોતું આવતું, તે સમાજમાં હાજર હતું, દેખીતું હતું. મૂર્ખાઓનું જહાજ એ કલ્પના હતી કે પાગલોને ક્યારેક નૌકામાં બેસાડી શહેરની બહાર મોકલી દેવાતા. આ પ્રતીક શું બતાવે છે? કે પાગલ વ્યક્તિની ભૂમિકા સમાજની સીમા પર ભટકનાર એક વોન્ડરરની હતી. તેને સમાજમાંથી બાકાત, એક્સક્લુડેડ રખાતો, પણ તેનું અસ્તિત્વ સ્વીકારાતું. એની સાથે ભય અને ક્યારેક પેલું રહસ્યમય જ્ઞાન જોડાયેલું મનાતું.
તો અહીં સમાજનો ધ્યેય શું હતો?
ધ્યેય મુખ્યત્વે તેને ભૌતિક રીતે દૂર કરવાનો હતો, પણ તે પ્રતીકાત્મક રીતે સમાજનો હિસ્સો રહેતો. અને મહત્વનું એ કે તર્ક અને અતાર્કિકતા વચ્ચે એક પ્રકારનો સંવાદ, ભલે તંગ હોય પણ શક્ય હતો.
અને પછી આવ્યો પેલો મહાન કેદનો તબક્કો, 17મી-18મી સદી. અહીં ભૂમિકા અને ધ્યેય કેવી રીતે બદલાયા?
ભરમૂળથી બદલાયા. જેમ આપણે વાત કરી, મોટી સંસ્થાઓ બની અને તેમાં પાગલોને, ગરીબો, બેરોજગારો વગેરે સાથે પૂરી દેવાયા. એટલે હવે પાગલ વ્યક્તિની ભૂમિકા ભટકનારની નહીં, પણ અનિચ્છનીય, અનડિઝાયરેબલની બની ગઈ. બિનઉત્પાદક, અનપ્રોડક્ટિવ અને સામાજિક વ્યવસ્થા માટે ખતરારૂપ, એને આળસુ અને તર્કહીન ગણવામાં આવ્યો.
તો અહીં સમાજનો ધ્યેય શું હતો? માત્ર દૂર કરવાનો નહીં, પણ કંઈક બીજું?
હા, ધ્યેય હતો સામાજિક અને આર્થિક નિયંત્રણ સ્થાપિત કરવાનો. આ જે અવ્યવસ્થિત ગણાતા તત્વો હતા એમને સમાજની નજરથી દૂર કરવા, શ્રમ અને શિસ્તના જે નવા મૂલ્યો હતા તેનો અમલ કરાવવો, અને પાગલપણેને પેલી પશુતા સાથે સરખાવીને તેને સંપૂર્ણપણે નિયંત્રિત કરવું જરૂરી મનાયું. અહીં સારવારનો તો સવાલ જ નહોતો, મુખ્ય ધ્યેય કેદ અને નિયંત્રણ હતો.
આ પછી આવે છે 18મી સદીનો અંત અને 19મી સદીની શરૂઆત, આશ્રમનો જન્મ,
પહેલા પિનેલ અને ક્યુક જેવા સુધારકોનું કાર્ય. અહીં ભૂમિકા અને ધ્યેય ફરી બદલાય છે.
હા, અને આ બદલાવ દેખીતી રીતે તો સારો લાગે છે, પોઝિટિવ લાગે છે, પિનેલે સાંકળો તોડી વગેરે. પણ ફૂકો કહે છે કે અહીં ભૂમિકા બદલાઈને દર્દી પેશન્ટની બની ગઈ. પણ કેવો દર્દી? એવો દર્દી જે નૈતિક ચુકાદાનો વિષય છે, સબ્જેક્ટ ઓફ મોરલ જજમેન્ટ.
અચ્છા.
હા, તેને તેના સારા અને ખરાબ વર્તન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો.
અને ધ્યેય? મુક્તિ પછી ધ્યેય શું હતો? જો સારવાર નહીં તો શું?
અહીં જ ફૂકોનો તર્ક ખરેખર ધારદાર બને છે. તેઓ કહે છે કે ધ્યેય શારીરિક નિયંત્રણને બદલે મનોવૈજ્ઞાનિક નિયંત્રણ સ્થાપિત કરવાનો હતો. પેલી નૈતિક સારવાર દ્વારા સતત દેખરેખ રાખીને અને દર્દીમાં અપરાધભાવ જગાડીને તેને સામાજિક ધોરણો સ્વીકારવા અને પોતાની જાતને નિયંત્રિત કરવા, સેલ્ફ રેગ્યુલેશન માટે પ્રોત્સાહિત કે કદાચ મજબૂર કરવામાં આવ્યો. અને અહીં ડોક્ટર એક પિતા સમાન સત્તાધારી વ્યક્તિ બની ગયો. અહીંથી જ પેલી તબીબી દૃષ્ટિ, મેડિકલ ગેઝની શરૂઆત થાય છે. એટલે કે દર્દીને વ્યક્તિ તરીકે ઓછો અને અભ્યાસ કરવાના પદાર્થ, ઓબ્જેક્ટ તરીકે વધુ જોવાની શરૂઆત. તો ધ્યેય શું થયો? અનુરૂપતા અને સ્વનિયમન.
અને આ આપણને આજના યુગની નજીક લાવે છે, તબીબીકરણ અને મૌનીકરણ, મેડિકલાઇઝેશન એન્ડ સાયલન્સિંગ. અહીં ભૂમિકા અને ધ્યેય શું છે?
હા, 19મી સદીમાં મનોચિકિત્સા, સાયકાયટ્રી, એક અલગ વૈજ્ઞાનિક શિસ્ત તરીકે સ્થાપિત થઈ. હવે પાગલ પણ સ્પષ્ટપણે માનસિક બીમારી, મેન્ટલ ઇલનેસ બની ગયું. વ્યક્તિના જે જટિલ અનુભવો હતા તેને લક્ષણો, સિમ્ટમ્સના નાના નાના ખાનામાં વહેંચી દેવામાં આવ્યા.
તો આ પ્રક્રિયામાં ભૂમિકા શું બની?
આ પ્રક્રિયામાં પાગલ વ્યક્તિની ભૂમિકા તબીબી કેસ, મેડિકલ કેસ અથવા તો અભ્યાસના પદાર્થ, ઓબ્જેક્ટ ઓફ સ્ટડીની બની ગઈ.
અને ધ્યેય શું? તે ખરેખર સારવાર હતો જેમ આપણે માનીએ છીએ?
ફૂકો દલીલ કરે છે કે ધ્યેય મુખ્યત્વે વર્ગીકરણ, ક્લાસિફિકેશન, નિદાન, ડાયગ્નોસિસ અને તેના દ્વારા નિયંત્રણ, કંટ્રોલનો જ રહ્યો, ભલે તે સારવાર ક્યોરના નામે થતો હોય. અને સૌથી મહત્વની વાત એ થઈ કે પાગલપનોનો પોતાનો અવાજ, તેનો પોતાનો અનુભવ, તે મનોચિકિત્સાના વૈજ્ઞાનિક અને તાર્કિક પ્રવચન હેઠળ દબાઈ ગયો.
એટલે મૌનીકરણ.
બરાબર. મનોચિકિત્સા એ પાગલપન વિશે બોલવા લાગી, પાગલપનને બોલવા દેવાને બદલે. આ હતું મૌનીકરણ. પહેલો જે સંવાદ પહેલા તર્ક અને અતાર્કિકતા વચ્ચે શક્ય હતો, ભલે અધૂરો, તે હવે સંપૂર્ણપણે તૂટી ગયો.
આ આખી ઐતિહાસિક સફર અને ભૂમિકા ધ્યેયના બદલાવ પરથી કેટલાક મુખ્ય વિષયો અને સંદેશાઓ સ્પષ્ટ થાય છે. પહેલો અને સૌથી મહત્વનો મને લાગે છે, પાગલપન એ મોટે ભાગે સામાજિક નિર્માણ છે.
શ્રમ નીતિનું મહત્વ વધ્યું તેમ વ્યાખ્યા બદલાઈ. આજે પણ આપણે વિચારી શકીએ કે આપણા સમાજમાં, ધારો કે ગુજરાતમાં કે ભારતમાં, જે વર્તણૂકો સ્વીકૃત નથી તેને કેટલી સરળતાથી ગાંડો છે કે મેન્ટલ છે એવું લેબલ મારી દેવાય છે, એના મૂળ કારણો સમજ્યા વગર જ.
સાચી વાત છે. બીજો મુદ્દો જે વારંવાર આવે છે તે છે સત્તા અને જ્ઞાનનો અતૂટ સંબંધ, પાવર નોલેજ.
બિલકુલ. મનોચિકિત્સાનું જ્ઞાન જેમ જેમ વિકસ્યું તેમ તેમ તેને લોકોનું વર્ગીકરણ કરવાની, તેમને સંસ્થાઓમાં બંધ કરવાની અને તેમના જીવનને નિયંત્રિત કરવાની સત્તા પણ મળી. એટલે જ્ઞાન સત્તાને જન્મ આપે છે અને સત્તા નક્કી કરે છે કે કયું જ્ઞાન સાચું ગણાશે.
આજે પણ આ દેખાય છે ને, નિષ્ણાતોના મંતવ્યો સમાજની સમજને કેવી રીતે ઘડે છે.
ચોક્કસ, એ આપણે સતત જોઈએ છીએ.
ત્રીજો મુદ્દો મને ખૂબ રસપ્રદ લાગ્યો, શારીરિક નિયંત્રણથી મનોવૈજ્ઞાનિક નિયંત્રણ તરફનું સ્થળાંતર. પેલી સાંકળો તૂટી.
હા, કહેવાતા માનવીય સુધારાઓ વધુ સૂક્ષ્મ પણ કદાચ વધુ ઊંડાણપૂર્વકનું નિયંત્રણ લાવ્યા. કારણ કે જ્યારે વ્યક્તિ પોતે જ માને કે તેનામાં કંઈક ખરાબ છે અને તેને સુધારવાની જરૂર છે, ત્યારે તે બાહ્ય નિયંત્રણ કરતાં વધુ અસરકારક બની જાય છે, ખરું ને? આપણે રોજિંદા જીવનમાં પણ નોર્મલ રહેવા માટે કેવા સૂક્ષ્મ સામાજિક દબાણો અનુભવીએ છીએ તે આના જેવું જ કંઈક છે.
અને છેલ્લો મુદ્દો, અતાર્કિકતાનું મૌનીકરણ, અવાજ દબાવી દેવો.
હા, આધુનિક અભિગમ ફૂકોના મતે પાગલપનાના અનુભવને સીધો સાંભળવાને બદલે તેના વિશે વાત કરે છે, તેનું વિશ્લેષણ કરે છે, તેને વર્ગીકૃત કરે છે. આ પ્રક્રિયામાં જે વ્યક્તિ તે અનુભવમાંથી પસાર થઈ રહી છે તેનો પોતાનો અવાજ, એની પોતાની સમજ એ ક્યાંક ખોવાઈ જાય છે. આપણે વિચારવું જોઈએ કે આજે પણ માનસિક સ્વાસ્થ્યની ચર્ચામાં કોના અનુભવોને મહત્વ અપાય છે અને કોને હાસ્યામાં ધકેલી દેવાય છે.
ફૂકવોના વિચારો ખરેખર ધારદાર છે અને એમણે કેટલાક એવા ખ્યાલો આપ્યા છે જે મગજમાં રહી જાય. ચલો આવા કેટલાક મુખ્ય વિચારો, કોટ્સ જેવા, એના પર નજર કરીએ.
ચોક્કસ. એક વિચાર જે ક્લાસિકલ યુગ માટે, એટલે 17મી-18મી સદી માટે ખૂબ મહત્વનો છે તે છે, પાગલ પણ એ કામનો અભાવ છે.
સીધો સંબંધ.
હા, સીધું જ બતાવે છે કે કેવી રીતે વ્યક્તિનું મૂલ્ય તેની આર્થિક ઉત્પાદકતા સાથે જોડી દેવામાં આવ્યું. જે કામ ન કરે તે સમાજ માટે બોજ અને તેથી અસામાન્ય ગણાયો.
આ તો આજે પણ ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે. બીજો એક સશક્ત વિચાર તમે હમણાં જ કહ્યો, મનોચિકિત્સાની ભાષા એ પાગલપણ વિશે તર્કનો એકાલાપ છે જે તેના મૌન પર બાંધવામાં આવ્યો છે.
બરાબર. આ સીધું જ સત્તાની વાત કરે છે. કોણ બોલશે, કોણ વ્યાખ્યાયિત કરશે અને કોનો અવાજ સંભળાશે નહીં. અનુભવ જીવનાર વ્યક્તિ કરતાં તેના વિશે બોલનાર નિષ્ણાતનો અવાજ વધુ અધિકૃત ગણાયો. આજ મૌનીકરણ છે.
અને મનોચિકિત્સાની વૈજ્ઞાનિકતા પર સવાલ ઉઠાવતો આ વિચાર, મનોચિકિત્સાકીય પ્રેક્ટિસ એ 18મી સદીના અંતની નૈતિક યુક્તિ છે જે પ્રત્યક્ષવાદના મિથ્યાભિમાનથી ઢંકાયેલી છે. પ્રત્યક્ષવાદ એટલે પોઝિટિવિઝમ નહીં, પેલો શુદ્ધ વિજ્ઞાન હોવાનો દાવો.
હા, એ જ. ફૂકો કહે છે કે મનોચિકિત્સા ભલે પોતાને તટસ્થ ઉદ્દેશ્યપૂર્ણ વિજ્ઞાન ગણાવે પણ તેના મૂળમાં ઊંડા નૈતિક અને સામાજિક પૂર્વગ્રહો રહેલા છે. તે સારા અને ખરાબ વર્તનના ચોક્કસ ખ્યાલો પર આધારિત છે જે વૈજ્ઞાનિક નથી પણ સામાજિક છે.
છેલ્લે પેલી મુક્તિ વિશે. મુક્તિ એ આંતરિક અપરાધભાવ દ્વારા આશ્રમની શક્તિને પૂર્ણ કરી.
આ ફરી એ જ સૂક્ષ્મ નિયંત્રણની વાત છે. સાંકળો ભલે તૂટી પણ જ્યારે વ્યક્તિ પોતાની જાતને જ દોષી માનવા લાગે અને ડોક્ટરના માર્ગદર્શન હેઠળ પોતાની જાતને સુધારવા પ્રયત્ન કરે ત્યારે આશ્રમની સત્તા ખરેખર તો વધુ મજબૂત બને છે, કારણ કે તે હવે બહારથી નહીં અંદરથી કામ કરે છે.
તો આ બધું જાણ્યા પછી આપણા રોજિંદા જીવનમાં, સામાન્ય જીવનમાં આ વિચારો કઈ રીતે ઉપયોગી થઈ શકે? શું આ ફક્ત એક બૌદ્ધિક કસરત છે?
ના ના, બિલકુલ નહીં. પહેલું તો તે આપણને આપણી વર્તમાન માનસિક સ્વાસ્થ્ય પ્રણાલીઓ પર વધુ વિવેચનાત્મક રીતે વિચારવા પ્રેરે છે. જેમ કે પહેલું DSM છે, જેમાં માનસિક વિકારોનું વર્ગીકરણ છે. શું એમાં આપેલા નિદાનો, એ લેબલો ખરેખર સાર્વત્રિક સત્યો છે? કરી શકે. કેવી રીતે અમુક જૂથોને, ધારો કે જાતિ, વર્ગ, લિંગના આધારે લેબલ લગાવીને તેમને અસામાન્ય ઠેરવીને હાશિયામાં ધકેલી દેવાય છે અને નિયંત્રિત કરાય છે. ત્રીજું, આપણે આપણી આસપાસની સંસ્થાઓ, શાળાઓ હોય, ઓફિસો હોય, કાયદાકીય પ્રણાલીઓ હોય, એમાં રહેલી શક્તિની જે સૂક્ષ્મ રમતો છે એને ઓળખી શકીએ છીએ. કેવી રીતે દેખરેખ રાખવી, નિયમોનું પાલન કરાવવું, વ્યક્તિને યોગ્ય વર્તન માટે પ્રોત્સાહિત કરવી, આ બધું શક્તિ પ્રદર્શિત કરવાની, નિયંત્રણ કરવાની રીતો જ છે.
અને અંગત સ્તરે આપણા માટે શું?
અંગત સ્તરે મને લાગે છે કે તે આપણને સામાન્ય, નોર્મલ શું છે તે વિશેના આપણા પોતાના વિચારો અને પૂર્વગ્રહો પર પ્રશ્ન કરવા પ્રોત્સાહિત કરે છે. જે લોકો આપણાથી જુદું વિચારે છે કે વર્તે છે તેમને તરત જ કોઈ ચોકઠામાં ફિટ કરવાને બદલે તેમના અનુભવને સમજવાનો પ્રયત્ન કરવા પ્રેરે છે, વધુ સહાનુભૂતિ કેળવવા મદદ કરે છે.
મારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટો વિચાર એ ઉભરી આવ્યો કે જેને આપણે પ્રગતિ માનીએ છીએ તે હંમેશા સીધી રેખામાં નથી હોતી. ક્યારેક સુધારાના નામે નિયંત્રણના નવા, વધુ છુપાયેલા સ્વરૂપો આવી શકે છે. અને બીજું, પેલું પાગલપણને વ્યાખ્યાયિત કરવાની આખી મથામણ વાસ્તવમાં તર્કને વ્યાખ્યાયિત કરવાની અને તેની સત્તા સ્થાપિત કરવાની મથામણ હતી.
અને મારા માટે આ પુસ્તકની નિરંતર પ્રાસંગિકતા એ યાદ અપાવવામાં છે કે વાસ્તવિકતાને વ્યાખ્યાયિત કરવાની શક્તિ કોની પાસે છે તે સવાલ હંમેશા પૂછતા રહેવું જોઈએ અને એ જોતા રહેવું જોઈએ કે આ પ્રક્રિયામાં કોના અવાજો દબાઈ રહ્યા છે. ઇતિહાસને સમજવાથી વર્તમાનને સમજવાની કેવી ઊંડી દૃષ્ટિ મળે છે તે આ પુસ્તક ખરેખર બહુ સારી રીતે દર્શાવે છે.
તો શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને આપણે આ જ્ઞાનગોષ્ઠીનું સમાપન કરીએ. જો ફૂકો સાચા હોય
અને પાગલપનની વ્યાખ્યા અમુક અંશે સામાજિક રીતે ઘડાતી હોય તો વિચારો કે ભવિષ્યના ઇતિહાસકારો માનસિક સ્વાસ્થ્ય વિશેની આપણી આજની કઈ માન્યતાઓને સાર્વત્રિક સત્યને બદલે આપણા સમયના વિશિષ્ટ સામાજિક મૂલ્યો, આર્થિક દબાણો અને શક્તિના સમીકરણોનું પ્રતિબિંબ ગણશે, કઈ બાબતો પર તેઓ આશ્ચર્ય પામશે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.